ભગવાન શ્રી સત્યનારાયણ ની વ્રત કથાનો ચોથો અધ્યાય સાંભળીએ. શ્રી સુતજી કહેવા લાગ્યા, હે ઋષિઓ, હવે હું આગળની કથા કહું છું તેનું શ્રવણ કરો. તે સાધુ વણિક પોતાના જમાઈ સાથે નૌકામાં બેસીને જતો હતો. થોડે દૂર જઈ વહાણને કિનારે લાંગર્યું. ભગવાનને વિચાર આવ્યો, આ બંને જણા તેમની પત્નીના વ્રતથી સંકટ મુક્ત તો બન્યા છે, આ દુઃખથી તેમનામાં કોઈ પરિવર્તન આવ્યું કે નહીં તે જોવા ચાલ થોડી કસોટી કરું. ભગવાને એક સંન્યાસીનું રૂપ લીધું અને જ્યાં તે વણિક અને તેનો જમાઈ બેઠા હતા ત્યાં ગયા અને પૂછવા લાગ્યા,
અરે આપ લોકો કોણ છો? ક્યાં જઈ રહ્યા છો? તમારી હોડીમાં શું ભરેલું છે? લાગે છે કે અત્યંત ધન સંપત્તિ લઈને જઈ રહ્યા છો.
ધન મળવાથી અભિમાની અને ઉદંડ બની ગયેલા તે બંને વણિકોએ એ સંન્યાસીની મજાક મસ્કરી અને અવહેલના કરવા માંડી. અત્યંત અપમાનજનક વર્તન કરી ધૂતકારપૂર્વક કહેવા લાગ્યા,
હે સંન્યાસી, તમારે એ પૂછવાની શી જરૂર પડી? તમે તો ભગવા વસ્ત્રો પહેર્યા છે, હજુ પણ સંસારની માયા છે કે શું? અમે ગમે તે હોઈએ અને ગમે ત્યાં જઈ રહ્યા હોઈએ, તમે પૂછવાવાળા કોણ?
છતાં સત્યનારાયણ ભગવાન તેમનું અપમાન સહન કરીને પણ ત્યાં ઊભા રહ્યા અને હસતા હસતા કહેવા લાગ્યા,
મારું માનવું છે કે તમે વહાણમાં બહુ મૂલ્યવાન રત્નો અને સંપત્તિ લઈને જઈ રહ્યા છો.
તમારી વાત ખોટી છે. તમને કોઈકે ભરમાવ્યા લાગે છે. અમારી હોડીમાં કોઈ કિંમતી રત્નો કે સોનામરો છે જ નહીં ને. મારી હોડીમાં તો ઘાસ પાંદડા વેલા એવું બધું જ છે.
સાધુ વણિકનું આ ખોટું વચન સાંભળી સત્યનારાયણ ભગવાન કહેવા લાગ્યા,
સત્યમ ભવતુ તે વચઃ, તારું વચન સત્ય થાઓ.
આમ બોલી તે સંન્યાસી તેમનાથી દૂર જઈ સમુદ્ર કિનારે એક સ્થાને જઈ બેસી ગયા. સંન્યાસીના ગયા બાદ જ્યારે તે સાધુ વણિક જમાઈ સાથે પોતાના વહાણમાં પાછો આવ્યો ત્યારે તે આશ્ચર્ય અને આઘાતથી મૂળ બની ગયો. તેને પોતાના વહાણમાં દ્રવ્યને બદલે વેલા અને પાંદડા જ દેખાવા લાગ્યા. જે વસ્તુ પર અત્યંત આસક્તિ હોય તે એકાએક નાશ પામે તો શું થાય? ક્યાં મૂર્છા આવે કે મરણ નીપજે? સાધુ વણિક મૂર્છિત થઈ ઢળી પડ્યો. સારું થયું કે તેના પ્રાણ નીકળી ન ગયા. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે અફસોસ કરવા લાગ્યો,
અરે રે, હું બરબાદ થઈ ગયો. જીવનભર કમાયો હતો તે પણ ચાલ્યું ગયું, અને રાજાએ ભેટમાં આપ્યું હતું તે પણ ચાલ્યું ગયું. હવે શું થશે? જરૂર પેલા સંન્યાસીનું આપણે અપમાન કર્યું અને તેમની આગળ અસત્ય ભાષણ કર્યું, એનું જ આ પરિણામ છે.
બાપુજી, તે કોઈ સિદ્ધ પુરુષ કે દેવ જ હોવા જોઈએ. આપણે તેમને શોધી કાઢીએ અને તેમની ક્ષમા માંગીએ.
પછી તે બંને પેલા સંન્યાસીને શોધવા નીકળ્યા. સમુદ્ર કિનારે તેમને બેઠેલા જોઈ તેમની પાસે જઈ દંડવત પ્રણામ કરવા લાગ્યા અને અત્યંત દીનતાપૂર્વક ક્ષમા માંગવા લાગ્યા.
અમને ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. અમે આપને ઓળખી ન શક્યા પ્રભુ. આપ કૃપા સિંધુ છો, અમારા અપરાધની સામે ન જોશો પ્રભુ, ક્ષમા કરો.
મારો દિહિ શૃણુમદ વાક્યમ, મમ પૂજા બહિર્મુખ, મમ આજ્ઞયા ચ દુર્બુદ્ધે લબ્ધમ દુઃખમ મુહુર્મુહુ. અરે મૂરખ, રડ નહીં, મારી વાત બરાબર સાંભળ. તું હંમેશા મારી પૂજાથી બહિર્મુખ રહ્યો છે, તેને ટાળતો જ રહ્યો છે. સંસારના માયા મોહથી ભરેલા પદાર્થોને અને સુખોને સત્ય માનતો રહ્યો છે. હે દુર્બુદ્ધિવાળા, આ કારણથી જ તને મારી ઈચ્છાથી જ વારંવાર દુઃખો પડતા રહ્યા છે.
હે પ્રભુ, આપની માયાથી મોહિત થયેલા બ્રહ્માદિક દેવો આપના રૂપ અને ગુણને પણ જાણી શકતા નથી. તો આપની માયાથી ઘેરાયેલો હું પામર મૂઢ મનુષ્ય આપને કેવી રીતે ઓળખી શકું? હે ભગવાન, તમે પ્રસન્ન થાઓ, હું મારી શક્તિ અને વૈભવને શોભે એ રીતે આપનું પૂજન કરીશ.
તેના ભક્તિયુક્ત વચન સાંભળી ભગવાન તેના ઉપર પ્રસન્ન થયા. ભગવાનના બોધથી સાંસારિક પદાર્થો પરનો મોહ દૂર થઈ ગયો. તેથી ભગવાને કૃપા કરી તેને પૂર્વવત સંપત્તિ પાછી આપી. વહાણમાં આવી સાધુ વણિકે જોયું તો તેની સંપત્તિ પહેલાં જેવી હતી તેવી જ તેને દેખાવા લાગી. ભગવાનની કૃપાથી તેની ઈચ્છા પૂર્ણ થઈ. તેથી તેણે ત્યાં જ સ્વજનો સાથે વિધિપૂર્વક ભગવાનની પૂજા કરી. તેના લોભ અને મોહ નિવૃત્ત થયા. તેનાથી શોક અને દુઃખ પણ દૂર થઈ ગયા. પછી પોતાનું વહાણ તૈયાર કરી પોતાના નગર તરફ જવા પ્રયાણ કર્યું. દૂરથી પોતાનું નગર દેખાતા સાધુ વણિકે પોતાના એક દૂતને પોતાના આગમનના સમાચાર આપવા નગરમાં આગળ રવાના કર્યો. તે દૂતે નગરમાં જઈ સાધુ વણિકની પત્ની લીલાવતી સમક્ષ જઈ સમાચાર આપ્યા કે સાધુ વણિક તેના જમાઈ સાથે પુષ્કળ ધન કમાઈને ઘેર આવી રહ્યા છે. તેમનું વહાણ પાછળ જ આવી રહ્યું છે, તેથી તેમના સ્વાગતની તૈયારી કરો. આ સમાચાર આવ્યા ત્યારે લીલાવતી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી રહી હતી. પૂજન જેમ તેમ પૂરું કરીને તે ઝડપથી પતિને મળવા સમુદ્ર કિનારે દોડી ગઈ. તેની દીકરીને પૂજન જલ્દી પૂરું કરીને પોતાની પાછળ આવવા કહ્યું. કલાવતી પણ જલ્દી જલ્દી વ્રત પૂરું કરી પ્રસાદ લીધા વિના જ પોતાના પતિને મળવા દોડી ગઈ. આથી સત્યનારાયણ ભગવાને પોતાની માયાથી મિથ્યા દર્શન ઊભું કર્યું. તે વહાણ એકાએક દેખાતું અદૃશ્ય થઈ ગયું. સાધુ વણિક અને જમાઈ સાથે તે વહાણ એકદમ દેખાતું બંધ કેવી રીતે થઈ ગયું તે તેમની સમજમાં ન આવ્યું. પછી જ્યારે તેમને જ્ઞાન થયું કે ઉતાવળે પૂજન પૂરું કરી પ્રસાદ લીધા વિના પતિને મળવા દોડી આવવાથી આ સંકટ આવ્યું છે, એટલે ભગવાનની ક્ષમા માગી ઘેર આવી વ્રત બરાબર પૂરું કર્યું અને પ્રસાદ લીધો. પછી દરિયા કિનારે આવી જોયું તો સાધુ વણિકનું વહાણ હેમખેમ કિનારે આવી પહોંચ્યું હતું. લીલાવતી અને કલાવતી પોતાના પતિની ક્ષેમ કુશળતા જોઈ અત્યંત આનંદ પામ્યા. સર્વે સ્વજનો એકબીજાને મળી સુખ પામ્યા અને પોતાના ઘેર ગયા. પછી દરેક પૂર્ણિમાને દિવસે તથા સંક્રાંતિને દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યા. અંતે સર્વ સુખો ભોગવી ભગવાનના અલૌકિક વૈકુંઠધામમાં ગયા. આમ આ અધ્યાયના પ્રસંગો પરથી એ બોધ મળે છે કે માનવીએ તેની બહિર્મુખ ઇન્દ્રિયોને અંતર્મુખ આત્માભિમુખ બનાવી તેને સેવા અને સ્મરણમાં સંલગ્ન કરવી. એટલું અવશ્ય યાદ રાખવું, વિપદઃ નૈવ વિપદઃ સંપદઃ નૈવ સંપદઃ. વિપદ વિસ્મરણમ વિષ્ણોઃ સંપન્નારાયણ સ્મૃતિઃ. અન્ય કોઈ વિપત્તિ એ વિપત્તિ નથી કે સંપત્તિ એ સંપત્તિ નથી. વિષ્ણુ ભગવાનનું વિસ્મરણ એ જ વિપત્તિ અને સત્યનારાયણનું સ્મરણ એ જ સંપત્તિ. આ જ પ્રકારે ભક્ત કવિ પણ કહે છે, સચ્ચી સંપદ હરિ મિલન વિપદા રામ વિયોગ, સંપદ વિપદ ઓર નહીં સમુજત નહીં લોભ. સાચી સંપત્તિ એ ભગવાનનો સંયોગ અને ભગવાનનો વિયોગ એ જ વિપત્તિ. જગતના લોકો સમજતા નથી કે ભગવાનનો સંયોગ એ જ સાચી સંપત્તિ છે અને ભગવાનનો વિયોગ એ જ ખરી વિપત્તિ છે. આમ શ્રી સ્કંદપુરાણમાં આવેલા દેવાખંડમાં આવેલી શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રતકથાનો ચોથો અધ્યાય સંપૂર્ણ થયો. બોલો શ્રી સત્યનારાયણ દેવ કી જય.
શ્રીમન્નાય.